અદભુત સ્વરૂપમાં રમણતા પ્રગટ કરે ત્યાં મુનિઓને સર્વે પરભાવોનો ત્યાગ થઈ જાય છે. આ ત્યાગની વિધિ છે કે સ્વભાવનું ગ્રહણ કરતા વિકલ્પ માત્ર રોકાઈ જાય છે અને એક વિતરાગ ભાવ પ્રગટ થાય છે. એટલી માત્રામાં વિતરાગ ભાવનું ગ્રહણ, એટલી માત્રામાં રાગનો ત્યાગ થાય છે. ડિગ્રી ટુ ડિગ્રી છે અહીંયા. જેટલી માત્રામાં સ્વભાવનું અવલંબન લઈને એમાં ઠરતા જેટલી વિતરાગ ભાવ દશા પ્રગટ થતી જાય તેટલી તેટલી સામે રાગની હાનિ થતી જાય એને રાગનો ત્યાગ કર્યો કહેવામાં આવે છે. આ ગ્રહણ પૂર્વક ત્યાગની વાત છે. સર્વે પરભાવોનો ત્યાગ થઈ જાય છે. સ્વરૂપમાં જ્યાં શુદ્ધ ઉપયોગમાં મુનિ મહારાજ જયમાં ત્યાં તે સમય જેટલા સમય પૂરતો પાંચ મહાવ્રતનો પણ એને ત્યાગ થઈ જાય છે. પાંચ મહાવ્રતનું ગ્રહણ તે ધર્મ નથી. પાંચ મહાવ્રત તે પુણ્ય તત્વ છે. એ પાંચ મહાવ્રત ના વિકલ્પ ને પણ છોડીને સમજાવવા માટે તો બીજું શું થાય? ઉપદેશ બોધમાં તો એમ જ આવે ને કે પાંચ પ્રકારના મહાવ્રત ના વિકલ્પ નો ત્યાગ કરીને, ત્યાગ ધર્મ છે ને, ત્યાગ ધર્મ ચાલે છે. એ પુણ્યનો પણ ત્યાગ કરીને પાંચ મહાવ્રત ના પરિણામ તો પાળવા જેવા છે. અને પાંચ મહાવ્રત ના પરિણામ એનો ત્યાગ કરવાનું કે છે. ભાઈ સૌભાગ્યભાઈ ના દીકરા આવે છે. અમુલકભાઈ, હું બોલ્યો ના અમુલકભાઈ, આ કોઈ અપૂરો વાત છે. પાંચ મહાવ્રત ના પરિણામ એ ઉદય ભાવ છે, એ સંવર્ધિલા તત્વ નથી, બંધનું કારણ છે. એમ જાણીને પાંચ મહાવ્રત અહિંસા આદિના જે વિકલ્પ શુભ ભાવ એનો પણ ત્યાગ કરે છે. આહા, એ ધર્મના પરિણામ હોય તો એનો ત્યાગ ન કરત. ધર્મના પરિણામ નથી, એ ધર્મનું સાધન નથી, એ મોક્ષનું કારણ નથી. બંધનું કારણ હોય એ મોક્ષનું કારણ થઈ શકે નહીં. એવા પાંચ મહાવ્રત ના પરિણામ નો પણ સ્વરૂપ નો અવલંબન લઈ સ્વરૂપમાં નિર્વિકલ ધ્યાનમાં રમણતા થતા એ પાંચ મહાવ્રત નો વિકલ્પ નું ઉત્થાન જ ન થાય તેને ગ્રહણ પૂર્વક ત્યાગ કર્યો કહેવામાં આવે. પાપ નો તો ત્યાગ જ વર્તે છે. પાપ નો ત્યાગ કરવો પડતો નથી, કેમ કે એની દશામાં પાપના પરિણામ નથી. તો હવે એને કઈ ત્યાગ તો કરવા જેવો છે, તો શું ત્યાગ જેનો કરે કે સ્વરૂપમાં રમણતા કરીને પાંચ મહાવ્રત નો ત્યાગ. એવી દશાને ભગવાન ચારિત્ર દશા કહે છે. આનું નામ ચારિત્ર છે. પાંચ મહાવ્રત ચારિત્ર નથી, ચારિત્ર નો મોળ ને મેલ છે. જે સ્વરૂપ જે ભાવે હોય એને એ ભાવે ખ્યાલમાં રાખવું જોઈએ. પરભાવોનો ત્યાગ થઈ જાય છે. ત્યાગ કર્યો એમ લખ્યું નથી, ત્યાગ થઈ જાય છે એટલે ઉત્પત્તિ ન થવી તેનું નામ ત્યાગ થયો કહેવામાં આવે છે. આત્માના ભાનપૂર્વક શરીરાદી સર્વે પદાર્થો ઉપરની મમતાનો ત્યાગ કર્યો તેમાં ઉત્તમ આકિંચિત ધર્મ પણ આવી જાય છે. એક જ શ્લોકમાં આચાર્ય દેવે બે ધર્મનું વર્ણન કર્યું છે. આત્માના ભાનપૂર્વક મુનિ દશા, સાધુ થયો તો સિદ્ધ થયો. સાધુ દશા કોને કહેવાય? બાહ્યમાં પણ નગ્નતા અને અંદરમાં પણ રાગની લાગણીના લુગડા છૂટી ગયા છે. આત્માના ભાનપૂર્વક મુનિ દશા વર્તી હોય પણ હજી પૂર્ણ સ્થિરતા ન થતી હોય અને વિકલ્પ ઉઠે જ્યારે મુનિઓ શુદ્ધની શાસ્ત્રની ભલી રીતે વ્યાખ્યા કરે, ખુલાસો કરે છે, એ વિકલ્પ ઉઠે છે, એ કઈ ધર્મ નથી કરશે ખુલાસો, તેને અહીં ત્યાગ ધર્મ કહેવો છે. ત્યાં ખરેખર શાસ્ત્ર વાંચવાની ક્રિયાને કે રાગને ધર્મ કહ્યું નથી, પણ તે વખતે અંતરમાં વિતરાગ સ્વભાવનું ગોલન થતા જે રાગનો ત્યાગ થાય છે તે જ ઉત્તમ ત્યાગ ધર્મ છે. જગતના પ્રાણીઓએ ત્યાગની વાત પણ સાંભળી નથી, ગ્રહણની વાત તો સાંભળી નથી, પણ ત્યાગ કેમ થાય એની ખબર નથી. ગ્રહણ પૂર્વક ત્યાગ તેને સમ્યક ત્યાગ થયો કહેવામાં આવે છે. ગ્રહણ સાપેક્ષ ત્યાગ, ગ્રહણ નિરપેક્ષ ત્યાગ એ ધર્મનો ત્યાગ છે. કિંચિત માત્ર પણ શુદ્ધાત્માનું ભાન નથી, અવલંબન નથી, અને આ રાજપાટ છોડી દીધા અને દ્રવ્ય લીગી નગ્ન મુનિ થયો. સાધુ કપડા વાળા તો સાધુ હોઈ શકતા જ નથી, એટલે એની વાત તો અહીંયા છે જ નહીં. પણ જે નગ્ન મુનિ થયો, પણ એને આત્માનું ભાન નથી ને, એટલે એને મિથ્યાત્વનો પણ ત્યાગ થયો નથી. તો ચારિત્ર દશામાં રમણ થઈને પાંચમા વ્રતનો ત્યાગ સમ્યક પ્રકારે શીર્ષ કરી શકે. શુદ્ધની વ્યાખ્યા કરતી વખતે વાણી કે વિકલ્પ હોય તે કઈ ધર્મ નથી, વાણી પણ ધર્મ નથી, કેમ કે જડની પર્યાય છે અને વિકલ્પ છે એ આશ્રવ છે, સંવર નથી. શુદ્ધનું રહસ્ય તો આત્મ સ્વભાવ છે, વિતરાગ ભાવ એ જ સર્વ શાસ્ત્રનું પ્રયોજન તાત્પર્ય છે. વિકલ્પ હોવા છતાં તે વખતે વિતરાગી જ્ઞાન સ્વભાવના આશ્રયે સમ્યક શુદ્ધની વૃદ્ધિ થાય છે અને રાગ ટળતો જાય છે. આ જ ધર્મ છે. જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું વ્યાખ્યાનનું ગોલન કરતા મુનિઓને ઉત્તમ ત્યાગ ધર્મ હોય છે. આ શાસ્ત્રની ટીકા કરતા અમારી પૂર્ણ સ્તુતિ થાઓ એમ આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્યે સમયસારની કળશમાં કહ્યું છે. આ સમયસાર ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પૂર્ણ શુદ્ધિ થાઓ. એટલે શુદ્ધિ તો છે મને, પણ પૂર્ણ શુદ્ધિ થઈ નથી, એટલે આ શાસ્ત્ર લખવાના કાળમાં મારા શુદ્ધાત્માનું ગોલન મને બહુ વધી જશે અને પુરુષાર્થ ઉગ્ર થશે, એટલે વિકલ્પ તૂટશે અને વિતરાગતા વધતી જશે અને પૂર્ણ શુદ્ધિ થાવો એવી ભાવના ભાવી છે. ગોલન કરતા મુનિઓને ઉત્તમ ત્યાગ ધર્મ હોય છે. ગ્રહસ્થોને પણ આત્મ સ્વભાવને લક્ષે શુદ્ધનું ગોલન સ્વાધ્યાય કરતા શુદ્ધ જ્ઞાનની નિર્મળતા વધે છે. સમ્યક દ્રષ્ટિની વાત છે. શુદ્ધ જ્ઞાન સમ્યક દ્રષ્ટિને હોય, મિથ્યા દ્રષ્ટિને શુદ્ધ જ્ઞાન ન હોય, ભાવ શુદ્ધ જ્ઞાન ન હોય, એની પાસે કુશ્રુત છે એને દ્રવ્ય શુદ્ધ કહેવાય. શુદ્ધનું ગોલન સ્વાધ્યાય કરતા શુદ્ધ જ્ઞાનની નિર્મળતા વધે છે અને રાગ તૂટતો જાય છે, ગ્રસ્તીને પણ અંશે, તેથી તેટલે અંશે તેને પણ ત્યાગ ધર્મ છે. ગ્રસ્તીને મિથ્યા દ્રષ્ટિને તો એકલો અધર્મ જ હોય છે, એની દશામાં ધર્મ પ્રગટતો નથી. ધર્મ પ્રાપ્ત કરવાની ભાવના છે, પણ ધર્મ પ્રગટતો ન હોય ત્યાં સુધી મિથ્યા અવસ્થામાં કિંચિત માત્ર આત્માનો આશ્રય નથી, માટે ધર્મ નથી. સમ્યક દર્શન થયા પછી જ સાધક જીવને નિશ્ચય ધર્મ ને વ્યવહાર ધર્મ એવા બે પ્રકાર પડી જાય છે. સમ્યક દ્રષ્ટિને નિશ્ચય ને વ્યવહાર હોય છે. જેટલો વિતરાગ ભાવ થયો છે તેટલો ખરેખર ધર્મ છે, અને શુભ રાગ રહ્યો તે ખરેખર ધર્મ તો નથી, પણ ધર્મી જીવને તે રાગનો નિષેધ વર્તે છે. રાગ નો નિષેધ વર્તે તેને વ્યવહાર કહેવાય. રાગ ઉપાદેય જાણતો હોય એને નિશ્ચય પણ નથી ને વ્યવહાર પણ નથી. રાગ હોય ખરો પ્રગટ ન થાય કેવલ જ્ઞાન જ્યાં સુધી સાધક ને પર્યાયમાં રાગ છે પણ દ્રવ્યમાં રાગ નથી. પણ પર્યાયમાં એકલો રાગ નથી, પર્યાયમાં થોડો વિતરાગ ભાવ પણ છે ને થોડો રાગ ભાગ પણ છે. ધર્મી જીવને તે રાગ નો નિષેધ વર્તે છે, તેથી ઉપચાર થી તેને ધર્મ કહેવામાં નિષેધ વર્તે છે. વ્યવહાર રત્ન ત્રયના પરિણામમાં વ્યવહાર ચારિત્રમાં નિષેધ વર્તે છે, તેથી તેને વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે. નિષેધ વર્તે છે માટે તેને વ્યવહાર ધર્મ કહેવામાં જો નિષેધ ન વર્તતો હોય તો તેને વ્યવહાર ધર્મ પણ કહેવામાં આવતો. આવી અપૂર્વ વાત પણ આત્મા સમજી શકે એવી વાત છે. આ સમજી શકે શ્રોતાઓ માટે કહેવામાં આવે છે. આ જે વાત છે માટે શ્રોતાઓ નહીં સમજી શકે એમ કેનારના ખ્યાલમાં નથી. બધા ભગવાન આત્મા છે, રુચિપૂર્વક સાંભળવા આવે છે તો એને આજ ઓછું સમજાય કાલ વધારે સમજાય. એને પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. પ્રમાદ છોડવો જોઈએ, પ્રમાદ પણ ન કરવો ને ઉતાવળ પણ ન કરવી. શાંતિથી ધીરજથી સાધના કરવી આત્માની તો સાધ્યની સિદ્ધિ થઈ શકે છે. હવે એ મુનિરાજ ને જે ધર્મ પ્રગટે છે સમ્યક દર્શન પૂર્વક હોય છે, એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય તો 13મી ગાથામાં કહે છે કે પુતાર્થને આશ્રય સમ્યક દર્શન પ્રગટ થાય. 11મી ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર સગળો અવતાર છે, એ નવ તત્વના ભેદોનો આશ્રય કરવા યોગ્ય નથી. કેમ કે નવ તત્વો આત્માના સ્વભાવમાં અવતાર છે, અવિદ્યમાન છે, આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી. એવા શુદ્ધ આત્માનું અવલંબન લેતા આત્માને આત્મદર્શન થાય છે. આત્મદર્શન કહો કે સમ્યક દર્શન કહો. 13મી ગાથામાં કહ્યું કે પુતાર્થ નહી નવ તત્વને જાણતા સમ્યક દર્શન થાય છે. તો એ નવ તત્વને પુતાર્થ નહી જાણે, વ્યવહાર નહી કે આ જીવ છે, અજીવ છે, આદિ આદિ બધા ભેદોને જાણે તો એ વ્યવહાર છે. પણ એ નવ તત્વના ભેદ નો પણ સ્વભાવમાં અભાવ છે, ત્રિકાળ સ્વભાવમાં એ અવિદ્યમાન છે. એવા ત્રિકાળ સ્વભાવની સમીપે જઈને આત્માનો જયારે અનુભવ કરે છે આત્મા, ત્યારે તેને પુતાર્થ નહી નવ તત્વને જાણ્યા એમ કહેવામાં આવે છે. એ વિષય 13મી ગાથા ચાલે છે આપણી. આજ સવારથી નવ હતું પણ રતિભાઈ કે ચંદુભાઈ કે આપણે સવારથી નું શું કામ, આરતી નો રાખો, ભાકલા શું કામ, સ્વાધ્યાય ની ઘટ કરો કરો. રતિભાઈ કહ્યું વાત છે. આ તો શુદ્ધ આત્માની વાર્તા ચાલે છે. શુદ્ધ આત્માની વાર્તા સાંભળતા સાંભળતા રુચિવંત જીવને શુદ્ધ આત્માનું વલણ થઈ જાય છે. રુચિવંત જીવને શુદ્ધ આત્માની વાર્તા સાંભળતા રોમાંચ ખડા થઈ જાય છે. આવું મારું સ્વરૂપ, આવો હું છું, વર્તમાનમાં આવો મારો સ્વભાવ છે, કે પરિણામમાં નવ તત્વના ભેદો હોવા છતાં એ પરિણામ ભગવાન આત્મામાં નથી. પરિણામમાં નવ ભેદો છે પણ એ પરિણામ જ્યાં શુદ્ધ નૈતિક શુદ્ધ આત્માની સમીપે જઈને જોવામાં આવે તો એ નવ ના ભેદો ભગવાન આત્મા જે ઉપાધિક તત્વ છે, જે અંતર તત્વ છે, એમાં બહિર તત્વ નો અભાવ છે. આ ભેદ જ્ઞાન છે, દ્રવ્ય અને પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન છે. પ્રમાણ સપ્ત ભંગીમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ હતું છે અને પરદ્રવ્ય પર્યાય નો અભાવ છે. નહી સપ્ત ભંગીમાં દ્રવ્યમાં પર્યાય ની નાસ્તી છે. ભલે એ સપ્ત ભંગી નો કઈ ખ્યાલ ના આવે તો કઈ નહીં, પણ નવ તત્વ ના ભેદો પરિણામમાં છે. પણ એ પરિણામો બંધ મોક્ષ ના પરિણામ થી ભગવાન આત્મા રહિત છે. એ ક્યાંથી કહ્યું આમાં? શુદ્ધ નહી થી તેમનામાં ભાવ બંધ જીવની પર્યાયમાં થાય છે. જેનો જેટલા પ્રમાણમાં હોય ગુણસ્થાન ની પરિપાટી પ્રમાણે એ પ્રકારનો એને ભાવ બંધ થોડો થાય છે. પણ થવા યોગ થાય છે ભાવમાં, એનો કરનાર ભગવાન આત્મા નથી. એ ક્ષણિક અશુદ્ધ ઉપાદાનની પર્યાયથી એ ભાવમાં થયો છે. એનો ઉપાદાન પણ એ કરતા આત્મા નથી ને નિમિત્ત કરતા પણ આત્મા નથી. ઉપાદાન પણ એ કરતા પર્યાયનો પર્યાય કરતા છે. એના સટકારક થી એ પ્રગટ થાય છે પર્યાય. ક્ષણિક ઉપાદાન કહી જયારે ક્ષણિક સત થઈ ગયું, ત્યારે નિમિત્ત થી પણ નિરપેક્ષ થાય છે અને ત્રિકાળ ઉપાદાન થી પણ એ સત નિરપેક્ષ છે. એવો એક થવાયો ભાવ પર્યાયમાં પ્રગટ થાય છે. એનો ઉપાદાન કરતા આત્મા નથી ને એનો નિમિત્ત કરતા આત્મા નથી. તો હવે એનો નિમિત્ત કરતા કોણ છે? કે જૂના કર્મ નો ઉદય એનો નિમિત્ત કરતા છે. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યના એક સમયના પરિણામ વચ્ચે પર્યાય પર્યાય વચ્ચે છે. ત્રિકારી સ્વભાવની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન અને બંધન કરનાર એ બને બંધ છે અને મોક્ષ થવા યોગ ને મોક્ષ કરનાર પરિપૂર્ણ મોક્ષ દશા થાય છે. એનો આત્મા કરતા નથી. થાય છે થવા યોગ થાય છે એમ કહ્યું, ન થવા યોગ થાય એમ પણ નહીં અને થવા યોગ થાય છે ને હું કરું છું એમ પણ નહીં. થવા યોગ મોક્ષની પર્યાય થાય છે એનો ભગવાન આત્મા કરતા નથી. આત્મા કરતા છે, અકારક અવેધક છે અને મોક્ષ થાય છે એમ જણાય છે, પણ હું કરું છું એમ જાણવામાં આવતું નથી. હવે એનો ઉપાદાન કરતા તો નથી, પણ એનો નિમિત્ત કરતા મોક્ષની પર્યાયનો નિમિત્ત કરતા ખરો કે નહીં? કાલ પ્રશ્ન આવ્યો હતો કે નિમિત્ત કરતા પણ આત્મા નથી. નિમિત્ત કરતા આત્મા હોય તો પ્રથમથી જ આત્મા તો મુક્ત છે, એ મોક્ષ થઈ જવો. બારમી ગાથામાં કહ્યું કે હવે કેવળે ભગવાન પરિપૂર્ણ થયા એને શુદ્ધ નહીં જાણેલો પ્રયોજનવાન છે. જાણેલો પ્રયોજનવાન શબ્દ લખ્યો છે, કરેલો પ્રયોજનવાન નથી લેખું. સાધક ને કેટલે કાળે વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન, કેવળ પરમાત્મા થયા એને શુદ્ધ નહીં થી શુદ્ધ નહીં પ્રગટ થઈ ગઈ એટલે નહીં નું ફળ કેવળ જ્ઞાન, એ જાણેલો પ્રજ્ઞાન છે. એ જ વાત અહીંયા થઈ છે, અવાયોગ થાય છે અને જાણે છે. કેવળ પરમાત્મા કેવળ જ્ઞાન ની પર્યાય પ્રગટ થઈ થવાયોગ થઈ એમ જાણે છે, મેં કરી એમ જાણતા નથી. વ્યવહાર ને એ પરિણમે છે એને કરતા કહેવાય ને પરિણામ ને કર્મ કહેવાય, એ વ્યવહાર જુદો છે. ને આ તો નિશ્ચય ની પરાકાષ્ઠા છે ભાઈ. આત્મા પોતાના પરિણામ નો કરતા છે ને વ્યાપ્યાપક સંબંધ છે એવી વાત આગમમાં પણ આવે ને પરમાગમમાં પણ આવે ખરી. અને તે તે સ્થાને તે સત્યાર્થે ભૂતાર્થ પણ છે. પર પદાર્થ નું કરતા પણ છોડાવવું હોય ત્યારે અશુદ્ધ નિશ્ચય નહીં, રાગની સાથે આત્માને વ્યાપી વ્યાપક કરતા કર્મ સંબંધ છે એમ કહે. પછી રાગ નું કરતા પણ છોડાવવું હોય ત્યારે જ્ઞાન દર્શન ચારિત્ર ના નિર્વિકારી પરિણામ નું આત્મા કરતા છે, પરિણામ એનું કર્મ છે, વ્યાપી વ્યાપક સંબંધ. એ જ્ઞાન ના પરિણામ સાથે વ્યાપી વ્યાપક સંબંધ છે આત્મા ને, આત્મા કરતા ને પરિણામ એનું કર્મ. પણ ત્યાં ઉપાધિ તત્વ બતાવવામાં આવે, શુદ્ધ નય નો વિષય બતાવવામાં આવે, પરમ ભાવ ને ગ્રહણ કરનારી શુદ્ધ નય થી જોવામાં આવે તો એ આત્મા મોક્ષ ની પર્યાય નું પણ કરતા નથી. કરતા છે નથી, છે ને નથી, છે ને નથી, વ્યવહાર ને છે, નિશ્ચય નહી નથી, આશાવાદ છે. થવા યોગી કરનાર કોણ? ત્યારે મોક્ષ નો નિમિત્ત કરતા નહીં તો, ઉપાદાન કરતા તો નહીં પણ નિમિત્ત કરતા નહીં તો, નિમિત્ત કરતા કોણ છે? કર્મ નો અભાવ. કર્મ ના અભાવ થી મોક્ષ થાય છે. એટલે કે મોક્ષ થવાની પર્યાય થવાયો હોય ત્યારે સહજપણે કર્મ નો અભાવ હોય છે, એટલે એને કરનાર એમ કહેવામાં આવે છે. એ જળ કર્મ મોક્ષ ની પર્યાય માં વ્યાપી ગયું છે અને બળાત્કાર મોક્ષ ની પર્યાય કરે છે એવું નિમિત્ત કરતા નથી. તો નિમિત્ત કરતા નામ મટીને ઉપાદાન કરતા થઈ જાય મોક્ષ ની પર્યાય ને, આઠ કર્મ નો અભાવ કરે તો થાય. ત્યારે સહજપણે એ વખતે પ્રતિબંધ કારણ નો અભાવ હોય છે. આઠ કર્મ નો નાના વર્ણ દાદી આઠ કર્મ નો અભાવ થઈ ગયો. હવે એમ ચંદુભાઈ કે આ વસ્તુ કઈ ઘડીક માં સમજાય નહીં તો સમજવાની કોશિશ કરવી, એમાં હું રોજ આવું, સત્યસ માં ન સમજાય રોજ આવું. હા, એક કોરો ઘરો હોય ને એના ઉપર પાણીના છંટડા રોજ પડતા હોય તો ભલે ભીનો ન દેખાય પણ ભીનો થઈ રહ્યો છે. આ ડાક્ટર સાહેબ છે પણ હવે હવે આ તેરમી ગાથા માંગી ઈશ્વરભાઈ તમારા ભાઈ. હવે તેરમી ગાથામાં તો જે લખવું હોય એ જ અહીં આવે ને, બીજું શું થાય? બાકી તો ક્લાસ એ ચાલે છે રાતના. કોટકભાઈ છે આપણા ભીખડિયા ભાઈ, હવે તો સાંભળ્યું છે કે અજમેરા ભાઈ પણ લેવાના છે ક્લાસ. સવારે ઓપરેશન નો ટાઈમ હોય પણ સાંજે ક્યાં ઓપરેશન નો ટાઈમ હોય? સાંજે તો આવી શકે કે નહીં ક્લાસમાં? પેલા શબ્દ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ આંખ ના ડાક્ટર છે અત્યારે કેટલો ટાઈમ એને બગાડ્યો હશે દર્દી થી ને. હા, દર્દી થી ને આવવું પડે, દર્દી છે. આત્મા નું ભાન નથી બધા દર્દી કહેવાય. હા, કોઈ શરણ નથી હો, કોઈ શરણ નથી. આ હા, સંયોગ કુટુંબ પરિવાર પૈસો ટકો કઈ શરણ. આપણે ત્યાંથી મોરબી દામોદરભાઈ ગયા, મૂળજીભાઈ ગયા, મોહનભાઈ ગયા, શેઠ ગયા, નરભાઈ ગયા, મટનભાઈ ગયા. શું આમાં ક્યાં કોણ શરણ છે? આત્મા ને આત્મા નું શરણ છે, બાકી કઈ શરણ નથી. અરે પર્યાય નું શરણ લેવા જાય તો મરીશ. તારે જીવવું હોય તો જીવત્વ શક્તિ ભગવાન આત્મામાં પડી છે એનું શરણ લે તો જીવી જાયશ. આ છે એ પોતાના હિતની વાત છે. અને અહીંયા કોઈ ફાળા ફૂડી થતા નથી, કોઈને ટેક્સ નથી. અહીંયા ક્ષેત્રની મફત પાત્રે છે, પંખા નો ચાર્જ લેતા નથી. બોલો, ફ્રી ઓફ ચાર્જ છે. બીએ ઠેકાણે તો ટિકિટ હોય, સ્વરૂપ ની પુનામાં વિઘરતી ને આહા એમ. આ તો દાખલો, કોઈ ટીકાની બાબત નહી. આ તો પ્રયોગચાર છે અને માથેથી મીઠું બોલું થાય આ પર્યુષણ માં. બોલો, છતાં પણ ચંદુભાઈ ટાઈમ ન મળે. આ અરે એક કલાક તો ઓછામાં ઓછો એને કાઢવા જોઈએ, તો ત્રણ ચાર કલાક, પણ એક કલાક તો કાઢવો જોઈએ. અરે અન્ય મતી કહી દે છે કે મને ટાઈમ નથી, આ ટાઈમ મળતા નથી. અન્ય મતી એવી ટેકવા બેઠવા ના આવ્યા, લ્યો આજ મસ્જિદ જવાના છે, આજ નહીં આવી. એની ટેક કેટલી ધર્મ ની, એની માન્યતા પ્રમાણે. અને અહીંયા અરે આ તો જ્ઞાનીઓ મળ્યા છે આપણને, અને એ આપણને સમજાવીને ગયા છે. એની વાત વાલે કરીને અપનાવા જેવી છે. હવે આગળ, કારણ કે એકને જ હવે એક થોડીક સૂક્ષ્મ વાત પણ આવે છે. જો આત્મા સંવરજ્રાને મોક્ષમાં નિમિત્ત થાય કે નહીં, તમારો પ્રશ્ન હતો, એનો આમાં ઉત્તર છે કે નિમિત્ત ન થાય. નિમિત્ત થાય વ્યવહાર નો કથન નિશ્ચય નિમિત્ત હતો, હજુ આવશે. કારણ કે એકને એકને એટલે એકલા જીવ તત્વ ને એકલા અજીવ તત્વ ને એકલો એકલો એ સાત તત્વ રૂપે પરણતો નથી. શાસ્ત્ર માં આવે છે કે એકલો જન્મે છે, એકલો મરે છે, અને એકલો મોક્ષ માં જાય છે. એ વાત જુદી ને આ વાત જુદા પ્રકારની શાંતિ થી સાંભળવાયું છે. હવે આ આગણી કરી તેરમી ગાથા ની, ને તેરમી ગાથા તો સહેલી છે. નવ તત્વ ની વાત છે આમાં, નવ તત્વ ના સ્વરૂપ ની વાત છે. શ્રીમદજી કહ્યું તું એના વખત માં કે નવ તત્વ ના નામ પણ આવડતા હોય આંગળી ને રેટા એટલા જીવ લાગે છે. ભાવ ની વાત તો દૂર રહી. નવ તત્વ એ તો મૂળ પાયાની વાત છે. છ દ્રવ્ય ને નવ તત્વ એ તો પ્રથમ સમજવા જેવા છે. પોતાની મેળે એકને એકલો એકલો આત્મા બંધમોક્ષ રૂપે પ્રણમતો નથી એમ કે છે, અને એકલો અજીવ ઉદગલ પણ દ્રવ્ય બંધ અને ભાવ મોક્ષ, ભાવ મોક્ષ દ્રવ્ય મોક્ષ રૂપે પ્રણમતો નથી. એકલો એકલા એકલો આત્મા ને આ નવ પર્યાય પ્રગટ થતી નથી. બીજા નો સંગ થાય છે ત્યારે નવ ના ભેદ ઉભા થઈ જાય છે. જીવના પરિણામ પુદગલ નો સંગ કરે છે તો પુણ્ય પાપ આશ્રવ બંધ થતો ઉભા થાય છે, અને પરિણામ પુદગલ નો સંગ છોડે છે. જીવે સંગ નતો કર્યો કે જીવ છોડે. જીવના એક સમયના પરિણામ પુદગલ નો સંગ કરે છે, કર્મના ઉદયમાં જોડાય છે, સ્વતંત્રપણે જોડાય છે. જયારે પર્યાય સ્વતંત્રપણે જોડાય છે ત્યારે દ્રવ્ય સ્વભાવ એને કઈ મદદ કરતો નથી. આ વાત ઊંચા પ્રકારની છે. નિરાલંબી તત્વ કર્મ નું અવલંબન ન લે, પણ પર્યાય કર્મ નું અવલંબન લે છે. એ પર્યાય થી ભગવાન આત્મા ભિન્ન છે. નિરાલંબી તત્વ એ પરિણામ ત્યારે પુદગલ કર્મ ના ઉદય માં જોડાય છે. પર્યાય પછી ઉપચાર થી કહેવાય કે આત્મા કર્મ માં જોડાણો ઉપચાર થી એમ કહેવાય. પણ ખરેખર નિરાલંબી તત્વ કર્મ નું અવલંબન રહેતું નથી. પણ જેમાં અવલંબન લેવાની યોગ્યતા, અવલંબન છોડવાની યોગ્યતા, પર્યાયમાં કર્મ નું અવલંબન લેવાની તથા પ્રકારની તે સમયે યોગ્યતા છે ત્યાં સુધી પર્યાય કર્મ નું અવલંબન લે છે. ત્યાં સુધી તથા પ્રકારની યોગ્યતા છે ત્યાં સુધી પર્યાય કર્મ નું અવલંબન લે છે. કર્મ માં જોડાય છે, કર્મ ને વશ થાય છે સ્વતંત્રપણે. ત્યાં સુધી એની પર્યાયમાં પુણ્ય પાપ આશ્રવ પણ થાય છે, અને એ જ પરિણામ સ્વતંત્રપણે એક કર્મ નું અવલંબન છોડે છે. ત્યારે એ પર્યાયમાં સંવર નિદ્રાને મોક્ષ પ્રગટ થાય છે. પર્યાય અવલંબન લે છે અને પર્યાય અવલંબન છોડે છે. ભગવાન આત્મા પરનું અવલંબન લેતો નથી અને તેથી પરનું અવલંબન છોડતો પણ એ તો નિરાલંબી તત્વ છે. પર્યાય અવલંબન લે છે કર્મનું જોડાય છે પણ થોડા ટાઈમ જોડાવું એનો સ્વભાવ છે. અનાદિ અનંત જોડાય પર્યાય કર્મમાં એ પર્યાયનો સ્વભાવ પણ નથી. પર્યાયનો સ્વભાવ પણ એવો નથી કે અનાદિ અનંત કર્મના ઉદયમાં જોડાયા કરે અને કોઈ પાપ પર્યાયમાં થયા કરે એવો પર્યાયનો સ્વભાવ પણ નથી. એવો પર્યાયનો કાયમી સ્વભાવ નથી, ક્ષણિક સ્વભાવ છે. પર્યાયમાં દુઃખ આકુળતા થાય, ત્રિકાળ સ્વભાવમાં તો આકુળતાનો ત્રિકાળ ભાવ છે પણ ક્ષણિક પર્યાય પરનો અવલંબન લે છે ત્યારે એની પર્યાયમાં રાતનું ફળ આકુળતા થાય છે. એ આકુળતા પર્યાયમાં થાય એ પણ એનો કાયમી સ્વભાવ નથી. જો પર્યાયમાં આકુળતાને દુઃખ થયા કરે તો કદી પણ એ દુઃખથી મુક્ત થઈને પર્યાયમાં આનંદનો અનુભવ આવી શકે એ પણ ક્ષણિક સ્વભાવ છે, ટળવાયોગ છે. રાગ દ્વેષ મોહના ભાવો ક્ષણિક પર્યાયમાં થાય છે પણ એ પણ ટળવાના સ્વભાવ વાળો ભાવ છે, એ કાયમ રહેવા વાળો ભાવ નથી. મહેમાન આ ચંદુભાઈ સાહેબ પાસે જાય કે ભાઈ તાવ છે 104 ડિગ્રી, ક્યાં ગામમાં ગુરુદેવ ને તાવ આવ્યો હતો બાપા. મેં ચંદુભાઈ ને પૂછ્યું કે હવે આપણે અહીંયા આવ્યા છીએ આ ગુરુદેવ નો તાવ ને આ વ્યાખ્યાન શું આ કેટલા દી હશે? મને કે 3 દી પછી તાવ થઈ જશે. એને પર્યાય ની ઉષ્ણતા વર્તમાનમાં હતી પણ પર્યાય ની શીતળતા જોઈ લીધી એને. એ શીતળતા જોઈને કહ્યું કે આ તો તાવ તો 3 દી નો મહેમાન છે, 3 દી પછી તાવ ઉતરી જશે, કોઈ ચિંતા કરવાની જરૂર. કારણ કે આ પરદેશમાં આપણે આવ્યા ઓલા પ્રધાન ના બંગલે ઉતરાતા. એમ સાંભળજો, આમાં ન્યાય છે, સૂક્ષ્મ છે એ વાત કે પાણી ઉષ્ણ થયું કઈ ચિંતા નથી. એ ઉષ્ણતા ક્ષણિક સ્વભાવ છે, શીતળતા ત્રિકાળ સ્વભાવ છે. એમ પર્યાયમાં બંધ થયો, મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર ની પર્યાય થઈ કઈ ગભરાવાની જરૂર નથી. કેમ કે પર્યાય એ પર્યાયનો પણ વિભાવ સ્વભાવ કાયમનો નથી. એ વિભાવ હોવાથી છૂટી જાય, એની જગ્યાએ મોક્ષ થયા વિના રહે નહીં. એમ ભાવબંધ વખતે ભાવ મોક્ષ જણાઈ જાય. એ ભાવ મોક્ષ કેમ જણાઈ ગયો કે ત્રિકાળ મુક્ત સ્વભાવનું આમ જ્યાં લક્ષ થયું, આહા આ તો ક્ષણિક વિકૃત ભાવ છે, કાયમ રહેવાનો નથી. હવે ચંદુભાઈ જેવા ડાક્ટર પૂતગલની પર્યાયને જાણી લે, ભાવિ પર્યાયને, તો પોતે પોતાની ભાવિ પર્યાય ન જાણી શકે? એટલે ઘણા બીજા પણ જાણી લે. ચંદુભાઈ જેવા જાણે બીજા ઘણા વૈદો હકીમો પણ એ જાણી લે છે કે આ તાવ તો થોડો ટાઈમ માટે છે. અરે ભગવાન આત્માના પર્યાય સ્વભાવનું પણ એને ખ્યાલ નથી આવતો. એ ક્ષણિક પર્યાય, દુઃખની પર્યાય ક્ષણિક થઈ છે, ગભરાવાની કઈ જરૂર નથી. દુઃખ તો ક્ષણિક છે, એમ લૌકિકમાં કોઈને દુઃખ પડ્યું હોય તો આશ્વાસન આપે કે કઈ મૂંઝાવાની જરૂર નથી, તડકા છાયા તો આવે છે, કાલ સવારે સારું થઈ જશે. અમુલકભાઈ, પણ આને એ ભરોસો નથી કે આને અરે હું સંસારી છું પણ મારો મોક્ષ થોડા કાળમાં થઈ જશે, એમ એને પર્યાયના ભાવિ પર્યાયનું પણ જ્ઞાન નથી. કેમ કે દ્રેય સ્વભાવનું લક્ષ નથી. દ્રેય સ્વભાવના લક્ષ વાળાને ભવ દેખાતા નથી પર્યાય. જેને દ્રવ્ય સ્વભાવની અધિકતા લાગે છે એને પર્યાયમાં વિકૃત ભાવ ક્ષણિક છે, ટળવાયો છે, ટળી જશે, ટળશે, ટળશે ને ટળશે. પર્યાય પણ આ તાવ કેટલા દિન છે? 3 દિન હશે. કાર્તિક 15 થી કે ના ભૂતગલની પર્યાયનું જેમ જ્ઞાન થાય છે એમ આત્માની ભાવિ પર્યાયનું જ્ઞાન પણ વર્તમાન દ્રવ્યના લક્ષે થઈ જાય છે. અમને એક જ અવતાર છે, એક જ ભાવ છે. શ્રીમદજી કોના જોડે કહ્યું? મુક્ત સ્વભાવનું અવલંબન લીધું અને આમ પર્યાયને જુએ છે, બસ એકાદ ભાવ બાકી છે, વધારે છે નહીં. એવો એક દ્રવ્ય નિક્ષેપ છે, નહીં નો વિષય નિક્ષેપ છે. નિક્ષેપ થી દ્રવ્ય નિક્ષેપ થી જાણી શકે છે ભાવિ પર્યાય ને પણ વર્તમાન જાણી શકે કે અલ્પકાળમાં મુક્તિની પર્યાય પ્રગટ થશે. અરે પ્રગટ જ છે એમ પણ જોર કયો તે આવી જાય તો એ પણ યથાર્થ છે. વિજળિયાભાઈ આવી ચીજ છે તો ન્યાલ કરી દીધા ગુરુદેવ. મૂંઝાવાની શું જરૂર છે? જો તાવની 3 દિની ઓધી આપી ડાક્ટર સાહેબે તો પછી આ મિથ્યાત્વ એની પણ ઓધી છે. ઓધી થી આવ્યો છે ભાવ, એ કાયમ રહેવા માટે મિથ્યાત્વ આવતો નથી. જવાની તને શું જરૂર છે? દેહના ડાક્ટર ચંદુભાઈ મળ્યા પણ આત્માના ડાક્ટર ગુરુદેવ મળ્યા. એને કહ્યું ગભરાવાની જરૂર નથી, તું આ પુણ્યને પાપના પરિણામથી ભિન્ન એક વખત આત્માને જાણી લે અને શુદ્ધ આત્માનો અનુભવ કર્યોને જાણ્યું પછી પર્યાયને જો, તો પર્યાયમાં પણ આમ લંબાતા જ્ઞાન લંબાતા કોઈ કોઈને કોઈ વખતે એમ પાસે છે કે આટલા જ ભાવ છે, વધારે ભાવ નથી. એવું જ્ઞાન નિર્મળ થઈ જાય છે ભાવિ પર્યાયને પણ જાણે છે. ભવ કેવા? ભવનો સ્વભાવમાં અભાવ છે કે પર્યાયમાં ભવ લાંબો વખત રહી શકે નહીં, ટળે ટળે ને ટળે. એકલો એકલો આત્મા નવ તત્વ રૂપે પરિણમતો નથી, મા સિદ્ધાંત છે. બેના સંબંધથી નિમિત્ત નૈમિત્તિક સંબંધથી આ નવ તત્વ ઉભા થાય છે, સ્વભાવમાં નથી. આત્માના સ્વભાવમાં તો નિમિત્તપણું નથી પણ પૂતગલના સામાન્ય તત્વમાં પણ નિમિત્તપણું નથી. પૂતગલના પરિણામને અને જીવના પરિણામ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ પણ એક સમયનો ક્ષણિક ટળી જાય એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેતા એ ટળવાના ભાવો છે એમ બતાવે છે નિમિત્ત. થોડોક અભ્યાસ તો જોઈયો, થોડોક અભ્યાસ તો શું આ નિમિત્ત નૈમિત્તિક હેમુભાઈ, થોડોક અભ્યાસ તો જોઈએ. હવે આ ડાક્ટરની પરીક્ષા કરી આટલો અભ્યાસ કર્યો, કેટલા પુસ્તકો ભણાય છે. પણ આમાં તો કે છે વધારે વધારે 6 મહિના. ચંદુભાઈ વધારે નહીં હો, 6 મહિનાની મુદત વધારેમાં વધારે પરમાદી માટે આપી. આ તો એટલા માટે નામ લઈને કહેવામાં આવે કે આવતા થાય તો સારું, બીજું કઈ હેતુ નથી. એકલો એકલો આત્મા બંધ મોક્ષ રૂપે પરિણમતો નથી. એ બંધ મોક્ષ રૂપે પર્યાયમાં પ્રગટતા થાય છે જયારે કર્મના સંબંધમાં જાય છે પરિણતિ, ત્યારે બંધ થાય છે અને કર્મનો સંબંધ છોડે છે પરિણતિ, આત્માની સન્મુખ થાય છે તો એની પર્યાયમાં મોક્ષ થઈ જાય છે. માટે બેના સંબંધી નવ તત્વ ઉભા થાય છે અને એકલા જીવ સ્વભાવ ની સમીપે જેને જોવામાં આવે તો નવ તત્વ નો અભાવ છે. એ કેસે આસ્તે આસ્તે બધું કેસે. એકલો પોતાની મેળે પોતાના આશરે પરિણમી જાય તો એનો સ્વભાવ થઈ જાય, તો નિગોદ માંથી કોઈ બહાર નીકળી શકે. આત્મા સ્વભાવે મુક્ત છે અને મોક્ષ થવો જોઈએ, પણ એ મોક્ષ ની પર્યાય પૂર્વે ભાવબંધ હતો. એ ભાવબંધ નું નિમિત્ત દ્રવ્ય કર્મ નો ઉદય હતો. એ ભાવબંધ ની પર્યાય દ્રવ્ય કર્મ ના સંબંધ ને છોડીને અંતર સન્મુખ થાય છે ત્યારે કર્મ નો અભાવ થાય છે. તો કર્મ ના અભાવ થી મોક્ષ થાય છે, પણ આત્મા થી નહીં. ન પરિણમે, એકલો પોતાની મેળે મોક્ષ રૂપે પરિણમતો નથી. કેમ કે પહેલેથી પ્રથમથી જ આત્મા તો શુદ્ધ છે, તો એ શુદ્ધ રૂપે કેમ પરિણમતો નથી? કે એમાં કર્મના અભાવનું નિમિત્ત કારણ આવે છે ત્યારે જીવની પર્યાયમાં મોક્ષ થાય છે. મોક્ષની પર્યાય તો પોતાથી થઈ, પણ એમાં નિમિત્તનો અભાવ એક કારણ છે. એક કાર્યમાં બે કારણ છે, એક ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ. નિમિત્ત કારણ ઉપર લક્ષ ન જાય તો નિમિત્ત નો અભાવ થાય ત્યારે મોક્ષ ની પર્યાય પ્રગટ થાય. થાય ને થાય એકલો જો મોક્ષ રૂપે થતો હોય તો પૂર્વે એની પર્યાયમાં ભાવ બંધ હતો. એ ભાવ બંધ પણ એકલો કરતો હતો ને. પરની સન્મુખ ભલે પણ ભાવ નથી, પણ એ જો ભાવ બંધ જે થાય છે એમાં કર્મ ની સાપેક્ષતા છે, તો ભાવ મોક્ષ માં પણ કર્મ ના અભાવ ની સાપેક્ષતા આવે છે. કેમ કે અહીંયા એકલો જીવ સાત તત્વ રૂપે પરિણમતો નથી, પણ બીજાના સંબંધથી થાય છે ત્યારે સાત તત્વ ઉભા થાય છે. નૈમિત્તિક સ્વાભાવિક નહીં. સાપેક્ષ ભાવ છે માટે તેને પણ નૈમિત્તિક કહેવામાં સ્વાભાવિક નહીં. મોક્ષ સ્વાભાવિક નથી, ત્રિકાળ સ્વભાવ મુક્ત છે એ સહજ સ્વાભાવિક છે. ખરેખર મોક્ષ તો પણ એક કર્મજન્ય ભાવ કહ્યો, એને કર્મના અભાવની અપેક્ષા. એ એકલો દ્રવ્ય સ્વભાવ જે ત્રિકાળ છે, એકલો પોતે બંધ મોક્ષ રૂપે ન પરણે, એકલો મિથ્યાત્વ રૂપે ન પરણે. જો એકલો મિથ્યાત્વ રૂપે પરણતો હોય તો અનાદિ અનંત મિથ્યાત્વ રૂપે પરિણામ કરે. અહીંયા કર્મના સાપેક્ષ ની વાત, નિમિત્ત નૈમિત્તિક સંબંધ સિદ્ધ કરવો છે, અને એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ નો ત્રિકાળ સ્વભાવમાં અભાવ છે. એવા આત્માનું શરણ લેતા એની દશામાં પર્યાયમાં મોક્ષ થાય ત્યારે કર્મ નો અભાવ જ એ વખતે હોય છે. એકલો પોતાની મેળે અનાદિ નો બંધ છે પર્યાયમાં, એ બંધ છે, એ બંધ નો અભાવ પણ થઈ શકે છે એમ. કેમકે ભાવ બંધે બંધાવું એ પર્યાય નો પણ ત્રિકાળ સ્વભાવ નથી, ક્ષણિક સ્વભાવ છે. ભાવબંધ મિથ્યાત્વની અવસ્થા થઈ એ પણ પર્યાય નો ત્રિકાળ સ્વભાવ નથી, ક્ષણિક સ્વભાવ છે, ક્ષણવર્તી સ્વભાવ છે, ત્રિકાળવર્તી સ્વભાવ નથી. નહીતર તો ત્રિકાળવર્તી સ્વભાવ હોય તો કોઈ જીવને સમ્યક દર્શન થઈ શકે નહીં. ક્ષણિક સ્વભાવ છે, ક્ષણિક ઉપાદાન છે. બંધમોક્ષ ની ઉત્પત્તિ સીધી બનતી નહીં બી ટીક લેવો, કર્મ નો અભાવ એ પણ નહીં બી ટીક. પર્યાય નો એ સ્વભાવ છે, પણ એને વિભાવ સ્વભાવ પણ કહેવાય, વિશેષ ભાવ. આવશે આવશે તે વળે. વાહ, સારું વાંચી લે, આવ્યા છે સેક્રેટરી તૈયાર થાય. તે બંને જો એક એ છે કે મોક્ષ ની ઉત્પત્તિ સીધી બનતી નથી, તે બંને જીવને અજીવ છે. એક જીવના પરિણામ અને બીજા નિમિત્ત પડે અજીવના પરિણામ, એ બંને એક જીવ છે ને બીજો અજીવ છે. એ જીવ એટલે જીવના પરિણામ લેવા અને અજીવ એટલે અજીવના પરિણામ લેવા. જીવને તો જુદો ને જુદો રાખજો, જીવને પરિણામ માં ભેળસે કરશો નહીં. શું કહ્યું અહીંયા? શબ્દ વાપરો છે જીવ, પણ એ ત્રિકાળ જીવ ના લેવો. એ જીવના પરિણામ ને અહીંયા જીવ કેવો છે, જીવના પરિણામ ને જીવ કેવો તે વ્યવહાર, અને જીવને જીવ કેવો તે નિશ્ચય. આ વ્યવહાર ને નિશ્ચય બે તો ઓછામાં ઓછું એ સમજવું પડશે, નકર વસ્તુ સ્વરૂપ સમજાશે નહીં. કહ્યું તે બંને જીવ ને જીવ છે. એટલે કયો જીવ? નાયક ભાવ તે જીવ સામાન્ય, ના સામાન્ય ને જીવ નથી કેવો. એ જીવના જે પરિણામ થયા એને ઉપચાર થી જીવ કહેવામાં આવે છે. વ્યવહાર ને બીજાના ભાવ ને બીજાનો કહે છે, નિશ્ચય નહીં. બીજાના ભાવ ને બીજો જરાય કહેતો નથી, એને નિષેધ કરે છે. જો 56 ગાથા કાઢો, 11મી ગાથામાં કહ્યું હતું ને, વ્યવહાર સગળો અભૂતાર્થ સત્યાર્થ, એનું કારણ 56 ગાથામાં આપ્યું, અને એપ્લાય 67 ગાથામાં કરે છે. એનું 56 ગાથા છે ટીકા. અહીં વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી, એકલો પરાશ્રિત ન લેતા પર્યાય આશ્રિત, પર્યાયમાં જેટલા ભાવ વિકાર વિકાર થાય એ બધા પર્યાય આશ્રિત ભાવો છે, દ્રવ્યાશ્રિત ભાવો નથી. વ્યવહાર ને પર્યાશ્રિત હોવાથી સફેદ ઋણું બનેલું વસ્ત્ર તો સફેદ ઋણું બનેલું છે, જે કસુંબા વડે રંગાયેલું છે, એવા વસ્ત્રના ઉપાધિક ભાવની જેમ રાતું કપડું થયું એ કપડાનો ઉપાધિ ભાવ છે, એનો રાતું પણ એ સ્વભાવ ભાવ નથી. એમ પૂદગલના સંયોગ વર્ષે અનાદિકાળથી જેનો બંધ પર્યાય પ્રસિદ્ધ છે, પર્યાયમાં રાગ થયો એ ઉપાધિ ભાવ છે, સ્વભાવ ભાવ નથી. હું રંગ નિમિત્ત હતું ને આમાં કર્મ નિમિત્ત છે રાગમાં. બંધ પર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઉપાધિક ભાવને વર્ણાદિકને અવલંબીને પ્રવર્તો થકો. વર્ણાદિક થી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો એ બધા જીવના છે. વ્યવહાર ને કેવા પાયો છે, કેમ કે પર્યાય આશ્રિત છે વ્યવહાર. વર્ણાદિક થી માંડીને ગુણસ્થાન પર્યંત બધા ભાવો લીધા ને એમાં શુદ્ધ પર્યાય પણ આવી ગઈ, માટે પર્યાય આશ્રિત શબ્દ લખો. પરાશ્રિત લખે તો એટલો પુણ્ય પાપ આશરો બંધ આવે, પર્યાય આશ્રિતમાં બધા ભાવ આવી જાય. એ ત્રિકાળી દ્રવ્યને જુદો રાખીને પર્યાયનું જો જ્ઞાન કરે ને તો પર્યાયની સાથે એક જ બુદ્ધિ ન થાય, વિભક્ત ભાઈઠા કરે. બીજાના ભાવને બીજાનો કહે છે વ્યવહાર ને, બીજાના ભાવને બીજાનો કહે છે. કપડું છે સફેદ, અને વ્યવહાર ને કહે છે કપડું રાતું છે. તો ખરેખર કપડું રાતું છે કે રંગ રાતો છે?
અમલોકભાઈ તમારે તો કપડા નો વેપાર છે.
રાતો કપડું છે એમ કેવાય?
કેવાય કથન માત્ર છે,
વાસ્તવિક પણ કપડું રાતું નથી. ત્યારે રાતાપણો કોનો ધર્મ છે? રંગનો ધર્મ છે, કપડાનો ધર્મ. કપડું તો સફેદ છે, એમાં ભગવાન આત્માની દશામાં રાગ નો રંગ ચીડો, એ રાગ છે, એ પૂતગલ નો ધર્મ છે, જીવ નો સ્વભાવ નથી. પૂતગલ ના સંગે થાય છે, માટે બીજાના ભાવને બીજાનો કહે છે, નિશ્ચય નહીં. આ એક મહા સિદ્ધાંત ચંદુભાઈ કહે છે. સિદ્ધાંત સમજે તો તત્વ જલ્દી સમજાઈ જાય. સિદ્ધાંત પાયાની વાત કે નિશ્ચય નહીં, દ્રવ્યના આશ્રય હોવાથી, ઓલી વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી, નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી, કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તો હોવાથી, શુદ્ધ ચિદાનંદ આત્મા પરમ પારિણામિક ભાવ એક જ એનો સ્વભાવ છે. આ ઉદય ઉપસમ ક્ષયક્ષોપસમ એ પર્યાય આશ્રિત ભાવ છે, એ પર્યાયના ભાવો છે, એ જીવનો ભાવ નથી. કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને થોડા શાસ્ત્ર શબ્દો તો આવ્યો, શાસ્ત્રિક શબ્દો તો આવ્યા વિના રહે નહીં, પણ થોડુંક શબ્દનું જ્ઞાન અમે પણ ભણવા બેઠા હતા, હું ને ચંદુભાઈ ને આ મગનલાલ સુંદરજી, મગનભાઈ એવા છે, બધા સવારના 5 વાગે જતા હતા ઠંડીના ભણવા માટે. ઉપાદાન કોને કહેવાય, નિમિત્ત કોને કહેવાય, નિશ્ચય કોને કહેવાય, વ્યવહાર કોને કહેવાય, ક્લાસમાં જતા હતા. એમ અહીંયા પણ ક્લાસ ચાલે છે, ક્લાસમાં આવવા જેવું છે. હા, ઈશ્વરભાઈ પ્રવેશિકા ને ઘણું ગોમટસાર ને દ્રવ્ય સંગ્રહ ને તત્વાર સૂત્ર ને થોડા પાયાના શબ્દ જ્ઞાન હોય તો એ શબ્દ પરિચિત લાગે. એને બોલો તો શબ્દ જ કોઈથી કોઈ ખો ન હોય, હાંગળો ન હોય, વાંચ્યો ન હોય, ધારણામાં ન હોય તો શબ્દ જ અપરિચિત લાગે. આ શું ઉદય ભાવ, ઉપસંભાવ, સ્વપસંભાવ, પારનામિક ભાવ, હું આ પાંચ ભાવનું એ શબ્દરૂપે જ્ઞાન ન હોય, શબ્દરૂપે ભાવ ભાષણ તો એ લાભનું કારણ છે. પાયાનું શિક્ષણ છે ને એ લાભનું કારણ છે. વિદ્યાર્થીને શીખવું જોઈએ, વિદ્યાર્થી થઈને, એમાં ઉંમરને કઈ બાદ નથી. 40 વર્ષના કોટકભાઈ શીખડાવતા હોય તો 60 વર્ષનો ભાઈ પણ કે હું તો ભાઈ વિદ્યાર્થી થઈને આવ્યો છું. કોટકભાઈ નામે જે હોય નામ. અને નિશ્ચયની દ્રવ્યના આશ્રય હોવાથી કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો. આ ઈઆરબી ગાથામાં વ્યવહાર અભૂતાર્થ કયો એનું કારણ 56મી ગાથામાં આપ્યું. રાજુભાઈ, 11મી ગાથામાં સઘળો વ્યવહાર અભૂતાર્થ કયો છે એનું કારણ ક્યાં ઠેઠ આપ્યું? 56 ગાથામાં આપ્યું અહીંયા. અને પછી એનું એપ્લાય ક્યાં કરે છે? 67મી ગાથામાં. પ્રવર્તો થકો બીજાના ભાવને, જરા પણ બીજાનો કહેતો નથી, પણ નિષેધ કરે છે. નિશ્ચય નહીં નો ધર્મ જ વ્યવહારનો નિષેધ કરવાનો છે તો નિશ્ચય નહીં કહેવાય. વ્યવહારની ને પંપાળે નિશ્ચય નહીં ને કહેવાય ભાઈ. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે માર્ગના સ્થાન આવી ગયા, આમાં પર્યાયાશ્રિત વ્યવહારથી પર્યંત જે ભાવો છે તે વ્યવહારથી જીવના છે. વ્યવહારને એ જોવામાં આવે તો જીવના ભાવો છે, પણ અહીંયા એ પૂર્વાર્થ છે, અલ્પ વિરામ છે, અહીંયા પૂર્ણવિરામ ન કરવું. વ્યવહારને એ જીવના ભાવો છે અને નિશ્ચય નહીંથી જીવના નથી, છે ને નથી, છે ને નથી, છે ને નથી, રહીત ને સહિત, રહીત ને નિશ્ચય નીચે જીવના નથી, એવું ભગવાન નું શ્યાદવાદ વાળું કથન છે. આ શ્યાદવાદ ની શૈલી થી આ વસ્તુ સાધ્ય થઈ શકે છે. શ્યાદવાદ જેના હાથમાં છે એને નૈના કથનમાં કઈ વિરોધ લાગતો નથી.
એ અવિરોધ કરી લે છે પોતાની મેળે પોતાના જ્ઞાન થી. હવે સરસેટ કાતા ભેગા ભેગી કાઢો, નજીક છે, બહુ છેટી નથી. પાદર સૂક્ષ્મ એક ઇન્દ્રિય દ્વે ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પંચ ઇન્દ્રિય પર્યાપ્ત પ્રેમ જે દેહની સંજ્ઞાઓને નામોને સૂત્રમાં જીવ સંજ્ઞા પણ કહી છે તે પરની પ્રસિદ્ધિને લીધે ઘીના ઘડાની જેમ વ્યવહાર છે. એકે તે જીવ ઘીનો ઘડો છે, ઘીના ઘડા જેવું કથન છે. ઘડો કઈ ઘીનો હોય નહીં, ઘડો તો માટીનો હવેમાં આપશે. જેમ કોઈ પુરુષને જન્મથી માટીને માત્ર ઘીનો ઘડો જ પ્રસિદ્ધ એટલે જાણીતો છે હોય, તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય તેને સમજાવવા એમ. જે આ ઘીનો ઘડો એમ એટલે સમજાવવા માટે એટલું વ્યવહારનું અવલંબન લીધું, ઘીનો ઘડો ત્યાં તરત જા પડે. હા, આ પાયમાં ઉભો રહી જરા, આમ કરીમાં આમ રે ગજી, ઘીનો ઘડો આમ કરીમાં શું કહ્યું? ઘીનો ઘડો કેટલું વચન બોલ્યા નાની, પછી કે છે તે માટીમય છે ઘીમય હે આ શું? તો ઘીના ઘડાને ઘીનો જ ઘડો માનતો હતો, અહીંયા નીકળ્યું કે ઘીનો ઘડો બસ વરે છે તે માટીમય છે ને ઘીમય નથી એમ રાગી જીવ તો ઓલો હા પડે. તું આમ કરે ના કરે ને આમે ના કરે સમજી ને તું હા પાડે. રાગી જીવ નાની કે રાગી જીવ કેમ કે એની ભાષાથી એને સમજાવે છે, એને રાગી જીવ પ્રસિદ્ધ છે, એને રાગ થી બિન આત્મા પ્રસિદ્ધ નથી એટલે એની ભાષાથી સમજાય રાગી જીવ. પછી જ્ઞાની કે છે તે જ્ઞાનમય છે ને રાગમય મિથ્યા દ્રષ્ટિ જીવ છે તે જ્ઞાનમય છે પણ મિથ્યા તો મય નથી. ક્યાં ઓલું સમજી ગયો? ઓહો, આ તો મોટી ભૂલ થઈ ગઈ. હું તો આત્માને રાગી માનતો હતો અને આત્મા તો જ્ઞાનમય નીકળ્યો. હા, રાગમય ની ભ્રાંતિ ટળી ગઈ, સમ્યક દર્શન થઈ જાય. હું રાગમય છું એ ભ્રાંતિ હતી એની, એ ભ્રાંતિના ભાંગનારા નીકળે કે રાગી જીવ. હા પ્રભુ, આ કા ઉતાવળ થી આ પાડવા તો નુકસાન થશે તને. રાગી જીવ ઉતાવળ કે રાગી જીવ છે તે જ્ઞાનમય છે ને રાગમય નથી. દુખી જીવ છે તે સુખમય છે અને દુઃખમય નથી. ક્યારે કે ત્રણે કામ એમ જ્યાં નક્કી કરવા ગયો અને પછી પર્યાયમાં જોયું તો દુઃખ ભય ક્યાંય ગયું, સુખ આવી ગયું. આ દુઃખ ગયું ક્યાં? આ એ ધોળાની માફક શું થઈ ગયું? અગિયારમી ગાથામાં વ્યવહાર કોટકભાઈ વ્યવહાર અભૂતાર થયો એનો સિદ્ધાંત 56મા ગાથામાં આવ્યો અને એપ્લાઇડ 67 ગાથામાં કર્યો એને. ખુલાસાથી આવી અદભુત વાત થોડું અધ્યયન કરીને પોતાના હિતનું કામ કરી લેવા જેવું હું.
ઓગણીસ 9 83 સોમવાર સમયસર ગાથા 13 પર્યુષણ પર્વ દિવસ 9 સમય સવારે 8:15 થી 9:15
આજે પર્યુષણ પર્વાધિરાજનો ઉત્તમ આ કિંચન્ય નામ ધર્મ એવું થાય છે. મુનિ મહારાજની અપેક્ષા એ દર્શન પર્વની કથાથી વાત કરે છે. રહસ્યને સમ્યક દ્રષ્ટિને અપેક્ષા એ ગૌણપણે થોડા એ પ્રકારે વિતરાગ ભાવ પણ પ્રગટ થઈ ચુક્યા છે અને જેને વિતરાગ દશા પ્રગટ ન થઈ હોય એને પણ આ પ્રકારે ભાવના કરવી. જેમનો મોહ ગળી ગયો છે, મોહ ટળી ગયો છે અને પોતાના આત્મહિતમાં સદા નિરંતર રત લીન છે, તત
આ પવિત્ર ચારિત્ર ને ધારણ કરનારા છે. ચારિત્ર ની આગળ પવિત્ર શબ્દ રચના કરી. વ્યવહાર રત્નત્રયના પરિણામ પવિત્ર નથી, પણ નિશ્ચય રત્નત્રયના પરિણામ ખરેખર પવિત્ર છે. પવિત્ર ચારણ ને ધારણ કરનારા છે મુનિરાજ, અને ગ્રહાદિ છોડીને, રાજપાટ ઇત્યાદિ છોડીને મોક્ષના અર્થે તેઓ તપ કરે છે. તપની વ્યાખ્યા આવી ગઈ, ઈચ્છા નિરોધ તપ. તમામ પ્રકારની ઈચ્છાનો નિરોધ થઈને શુદ્ધ આત્મામાં લીન થવું, એને પરમાત્મા તપ કહે છે. તે તપથી નિર્જરા થાય છે. એવા મુનિઓ વિરલા જ હોય છે, તથા જેઓ પોતાના હિતને માટે તપ કરી રહ્યા છે, પોતાના હિતને માટે, પોતાના મોક્ષને માટે, પૂર્ણાનંદની પ્રાપ્તિ માટે તપ કરી રહ્યા છે, તેમજ બીજા તપસ્વી મુનિઓને શાસ્ત્ર આદિ દાન કરે છે અને તેમના સહાય છે, એવા યોગીશ્વરો આ જગતમાં અત્યંત દુર્લભ છે. પંચમ કાળમાં એ પાવલિકી સંત, બાહ્યમાં નગ્ન દિગંબર મુનિ અને અંતરમાં જેને ત્રણ કષાયનો અભાવ થયો છે અને પ્રચુર આનંદને વેધે છે, ઉભા ઉભા એક વખત આહાર લે છે, અને જેની પાસે કોઈ વાણો તાણો પરિક્રણો નથી, દિવસ ના તો એને ઊંઘ આવતી નથી, કેમ કે એટલા આનંદની મસ્તીમાં મસ્ત છે, તેથી તેને પ્રમાદ ઉડી ગયો છે. અતિન્દ્રિય પ્રચુર આનંદના વેદનમાં એટલા ઉત્સાહિત થઈ રહ્યા છે કે જેથી કરીને એને આ જો એટલી તો હૃદયની વિશાળતા કહેવાનો અર્થ એ છે. જ્ઞાનીઓના હૃદયની વિશાળતા સ્ફટિક જેવું જેનું હૃદય છે એના અંતરમાં કિંચિત માત્ર મેલ નથી, માયા કપટ નથી કે હું બીજાને કહીશ તો મારાથી આગળ વધી જશે. કોઈ આગળ વધીને સિદ્ધ થાય તો અમે એને નમસ્કાર કરશું, અમારો શિષ્ય સિદ્ધ થાય. એના જેવું અમને કેવું બીજું પ્રમોદનું કારણ અમારી પાસેથી સાંભળી દે, અમારી પહેલા સિદ્ધ થઈ જાય, અમારું એને અનુમોદન. હું મારું બધું રહીશ અને કહી દઈશ તો તે મારાથી આગળ વધી જશે, એવા ઈર્ષા ભાવનો વિકલ્પ પણ મુનિને હતો. બીજી ઈર્ષા થોડ જે વર્તમાનમાં અજ્ઞાનીને હોય એ તો હોય જ નહીં. અજ્ઞાનના ચાળા પણ કોઈ જુદી જાતના હોય છે, એવા ઈર્ષા ભાવનો વિકલ્પ પણ મુનિને હોતો નથી. હું બહુ જૂનો છું, અભ્યાસી ના નવો આવ્યો કોઈ ને એની વાવા બોલાય છે, એના પ્રતિ ઈર્ષા ન હોય, એ આત્માર્થીનું લક્ષણ નથી. એવા ઈર્ષા ભાવ નો વિકલ્પ પણ મુનિને હોતો નથી. બીજા કોઈ પોતાથી આગળ વધીને પોતાની પહેલા કેવળ જ્ઞાન પામી જતા હોય તો એમાં અનુમોદના છે. વારે વા ધન્ય અવતારેનો અમારી પાસેથી સાંભળીને કેવળ જ્ઞાન પ્રગટ. એવા મુનિઓ પાસે દીક્ષા લીધી હોય આચાર્ય પાસે, એ મુનિ થાય અને કહે છે કે મને ધ્યાનમાં જવા માટે એકાંતમાં જવાની આજ્ઞા આપો. એની ફાટ ફાટ પરિણતિ દેખીને ગુરુ કે તથા જ્યાં જંગલમાં એના શિષ્ય જાય છે મુનિ, કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કોઈ આવીને ખબર આપે કે આપણા આપના શિષ્યને આપની પાસે દીક્ષિત થયેલો આત્મા એને આજે કેવળ જ્ઞાન પ્રગટ થયું, અન્ય એ કેવળ એને મારા નમસ્કાર છે. ગુરુ થઈ ગયો એમ કે ગુણથી વિશેષતા એનું નામ ગુરુ કહેવાય. ગુણ વિશેષ એને ગુણ કહેવાય. પોતાના ગુણ કરતા વિશેષ ગુણ્યલ હોય તો એને ગુરુ, એટલે કે એને ગુણ્યલ કહેવામાં આવે. અનુભવ ના જેવી રીતે સમ્યક દ્રષ્ટિ ગ્રંથોને પણ જ્ઞાન ચારિત્રાદિ ગુણોમાં જે પોતાથી અધિક હોય તેમની પ્રતિ અનુમોદના શું કે છે? બે સમ્યક દ્રષ્ટિ હોય એમ. એવી રીતે સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તોને, ગ્રસ્તને નહીં ગ્રસ્તોને પણ જ્ઞાન ચારિત્રાદિ ગુણોમાં જે પોતાથી અધિક હોય તેમની પ્રત્યે અનુમોદના અને બહુમાન હોય છે. વિકલ્પ વખતે અધિક ગુણવાન પ્રત્યે જો અનુમોદના ન હોય, શું કે છે? આ બધા શીખવા જેવી વાત છે. હા, જે હાથ મારથી નહીં ઠેકાણા નું કરે, પોતાથી જરાકો ભાગલો વધે તો એને એમ થાય, અરે અરે અમે પાછળ રહી ગયા, અમારે કોઈ યાદ કરતા નથી, અમારું હોય કોઈ નામ લેતું, અરે અરે શું કરો ભાઈ, ન હોય એવી સ્થિતિ. વિકલ્પ થી અધિક ગુણવાન પ્રત્યે જો અનુમોદના ન હોય તો તેના જીવને ગુણની રુચિ નથી. તેવા જીવને ગુણની રુચિ નથી, ઈચ્છા થતી હોય તો એને તેના ગુણો પ્રત્યે રુચિ નથી, એટલે એને પોતાના આત્મા પ્રત્યે રુચિ, એટલે કે પોતાના આત્મા પ્રત્યે અરુચિ છે ત્યારે એના પ્રત્યે ઈચ્છા આવે છે. મુનિઓ અંતરમાં જરા પણ ગોતવા વગર સરળપણે પાત્ર જીવને સર્વ રહસ્યો ઉપદેશ, સર્વ રહસ્યનો ઉપદેશ કરે છે, બધી વાત એને આપી દે છે. ઉપદેશના વિકલ્પને પણ પોતાનો માનતા નથી. હા, એ આમાં જીવની પાત્રતા ન હોય તો વાણી હે ન છૂટે, પણ હને હું ન કહું ખૂબ પી દઉં એવો ભાવ ન હોય, પણ સહજપણે એની વાણી છૂટે નહીં ત્યારે સમજવું જોઈએ કે આ જીવ આવ્યો અને વાણીની છૂટતા નથી દેખાતી તો આ જીવમાં કઈ પાત્રતા ઓછી છે, એમ બધું અનુમાન તો થઈ શકે એવી વાત છે. ઉપદેશના વિકલ્પને પણ પોતાનો માનતા નથી. શરીરનું અને વિકલ્પનું મમત્વ તેમને નથી, શરીરનું મમત્વ નથી અને જે આ વિકલ્પ ઉઠે છે રાગ એનું પણ મમત્વ નથી. રાગનો સદભાવ છે પણ રાગના મમત્વનો અભાવ છે. શરીરનો સદભાવ છે, શરીર છૂટ્યું નથી પણ શરીર પ્રત્યે મમત્વ ભાવનો અભાવ છે. નિર્મમત્વ જે થયા દ્રષ્ટિ અપેક્ષાએ નિર્મમત્વ એવા સ્વભાવનું અવલંબન લઈને પર્યાયમાં જે નિર્મમત્વ થયા એને વિકલ્પ રાગ પ્રત્યે, રાગનો સદભાવ પણ મમત્વનો અભાવ, રાગ ખરો પણ રાગના રાગનો અભાવ. શરીર છે સંયોગ રૂપે પણ શરીર પ્રત્યે આ શરીર મારું છે એવી બુદ્ધિ જ્ઞાનીને ત્રણકાળમાં ન થાય, ઊંઘમાં ન થાય. અને વિકલ્પનું મમત્વ તેમને નથી. વિકલ્પ તો છે પણ વિકલ્પનું મમત્વ, આ વિકલ્પ મારો છે એનો એ સ્વામી બનતો નથી. કેમ કે એનો સ્વામી પૂદગલ છે એમ એના જ્ઞાનમાં વર્તી રહ્યું છે. અને અજ્ઞાની નાયકનો સ્વામી નથી થયો, એટલે પૂદગલ જેનો સ્વામી છે વિકલ્પનો એનો પોતે સ્વામી થઈને પરણમે છે, સંસાર છે. એ મિથ્યા અજ્ઞાન છે વિકલ્પ નો ધણી, ઉદગલ છે પ્રથમ થી અનાદિથી, પણ એને એની દ્રષ્ટિમાં સત્તામાં નથી આવતું. એ વિકલ્પ નો સ્વામી ઉદગલ કેમ હોય? તો હું જેનો ધણી છું એ ધણી થઈને બેઠો છે ત્યાં સુધી એ ધ્રુવ ધણીને દેખી શકતો નથી. અને આહાર તથા ઉપદેશ આદિના વિકલ્પને તોડીને વિદરાગ સ્વભાવમાં સ્થિત છે તેવા ઉત્તમ આ કિંચિત ધર્મમાં રથ મુનિઓ આ જગતમાં ધન્ય છે. તેમને જાણીત દશા તો છે, કેવળ જ્ઞાન લેવાની ઉગ્ર તૈયારી વાળા છે. બાર અંગનું જ્ઞાન હોય તેમાં પણ આશક્તિ નથી. બાર અંગનો ઉગાડ ગણધર પરમાત્માને તદભવે કેવળ જ્ઞાન થવાનું હોય તો પણ શાસ્ત્ર જ્ઞાન ના ઉગાડ નો જેને અભિમાન મદ નથી તેમાં પણ આશક્તિ નથી. હજી ક્યારેક જરાક ઉપદેશાદિની વૃત્તિ ઉઠે ખરી, તેને છોડીને સ્વભાવમાં એકદમ સંપૂર્ણ સ્થિરતા વડે કેવળ જ્ઞાન પ્રગટ કરવાના કામી છે એવા મુનિઓ દુર્લભ છે. મુનિઓ ઉપદેશાદિ દેવામાં કોઈ ઊંચી વાતને કે મહિમાવત ન્યાયને છુપાવતા નથી. જ્ઞાનદાન આપવાથી તે કઈ ખૂટે તેમ નથી, પણ ઉલટી પોતાને જ્ઞાન સ્વભાવની ભાવના ઘૂંટતા જ્ઞાન એકદમ ખીલતું જાય છે. લૌકિકમાં પણ જેને પોતાના પુંજનો વિશ્વાસ હોય છે તે જીવ દાનમાં લક્ષ્મી વગેરે ખર્ચવામાં સહજપણે ઉદાર હોય છે. દાનમાં વધારે લક્ષ્મી ખર્ચવાથી મારી લક્ષ્મી ખૂટી જશે એવી તેને શંકા પડતી નથી. જેને પુંજનો ભરોસો છે ને વાપરવાથી ખૂટી જશે એમ નથી. કોઈને ખૂટે તો લક્ષ્મી ખૂટે. પૈસા ધર્માદામાં ધર્મ કાર્યમાં વાપરે તો લક્ષ્મી ખૂટતી નથી. તેમ લોકોતર મુનિઓને મુનિવરોને પોતાના પુરુષાર્થની પ્રતીતિ છે કે મારા જ્ઞાનનો વિકાસ અટકવાનો નથી. મારા સ્વભાવના આશરે મારા જ્ઞાનની વૃદ્ધિ જ છે. તે મુનિઓ બીજાને શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્રદાન જ્ઞાન દેતા જરાય અચકાતા નથી. પોતાને ઉપદેશની વૃત્તિમાં અટકવાની ભાવના નથી, પણ વૃત્તિ તોડીને સ્વભાવમાં એકાગ્ર રહીને પૂર્ણ જ્ઞાનની ભાવના છે. આ મુનિને દશાના વર્ણનની પણ જગતને ખબર નથી. આવા મુનિઓને ઉત્તમ આકિંચિત જન્મ હોય છે. આ કિંચનીય એટલે પરિગ્રહ રહીત, પણ મૂર્છા જેમાં નથી મૂર્છા રહી એવી દશાને આ કિંચની ધર્મ કહેવામાં આવે છે. મમતા તે જ પરિગ્રહ છે. મમતા રહીત વિતરાગ ભાવ તે ઉત્તમ આ કિંચની ધર્મ છે. મમતા રહીત અને સમતાથી સહિત વિતરાગી સમતા. અત્યારે કિંચનભાઈ યાદ આવે મમતા રહીત વિતરાગ ભાવ તે ઉત્તમ આકિંચિત ધર્મ છે. ભેદ જ્ઞાન વડે પરથી જુદા સ્વભાવને જાણ્યા વગર પર ઉપરની મમતા ઢળે નહીં ને ધર્મ થાય નહીં. મમતા કેમ ટળે? કે રાગ ને રાગના વિષયોથી પાછો ફરીને પોતાના પરમાત્માનું ધ્યાન કરી જ્યારે એવી ધ્યાનસ્થ નિર્વિકલ્પ અવસ્થા થાય ત્યારે તેને મિથ્યાત્વનો અભાવ તે સમય દર્શન પ્રગટ થાય. અને ત્યારે એને પર ભાવ ને પરત્રી ઉપર મમત્વ ભાવ ન હોય, રાગ હોય, રાગ આવી જાય એ બુદ્ધિ. પણ મમતા રાગ અલ્પ સંસારનું કારણ છે અને રાગ મારો છે એવી મમતા અનંત સંસારનું કારણ છે. રાગ ચારિત્ર દોષમાં જાય છે અને રાગનો સ્વામી બનવું એ શ્રદ્ધાનો દોષ આકરો છે. દોષ બે પ્રકારના, જગતને એક જ પ્રકારનો દોષ જાણવામાં આવે છે. ચારિત્રના પાપને જગત જાણે છે પણ શ્રદ્ધામાં શું પાપ છે
થઈ જાય છે એ ગુપ્ત પાપ ને જગત જાણતો નથી. ચારિત્ર નું પાપ તો દેખાય છે, પણ શ્રદ્ધા નું પાપ મિથ્યાત્વ એ બીજાને દ્રષ્ટિગોચર થતું નથી. સાત વ્યસન કરતા પણ મિથ્યાત્વ નું પાપ આકરું ગયેલું શાસ્ત્રકારે. હવે એવી ચારિત્ર દશા મુનિરાજ ને પ્રગટ થાય છે એની પહેલા સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એનો અધિકાર ચાલે છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિને પ્રથમ પ્રગટ કરવા માટે જો ઉપાદેય હોય, પ્રગટ કરવા માટે આશ્રય માટે નહીં, તો સમ્યક દર્શન ચારિત્ર ના પરિણામ પ્રગટ કરવા યોગ્ય છે. નિયમથી કરવા યોગ હોય તો એક સમ્યક દર્શન કરતા બુદ્ધિ નહી સહજ પ્રગટ થાય છે અને ઉપદેશ ના વાક્યમાં એ પ્રગટ કરવા યોગ છે. એ સિવાય બીજું કોઈ ઉપાય કથન માં શું આવે? થાય છે સહજ અકસ્માત છે, એને ખબર ન હોય કે સમ્યક દર્શન હમણાં પ્રગટ થશે અને ચિંતન માં બેઠો છે સમ્યક દર્શન પ્રગટ થઈ જાય એવો પાઠ છે શાસ્ત્ર. પદ્મંદી આચાર્ય છે એની એક ગાથામાં આ શબ્દ છે. તેરમી ગાથા ચાલે છે, અદ્ભુત અને અપૂર્વ ગાથા છે. ભૂતાર્થ ને નવતત્વ ને જાણતા સમય દર્શન થાય છે. ભૂતાર્થ ને એટલે વ્યવહાર ને નવતત્વ ને જાણ્યા, અનંત વાર જાણ્યા. જેમ મુનિ થયો દ્રવ્યલિંગી મુનિ, શ્રાવક થયો અને નવતત્વ ના ભેદ ને જેમ છે તેમ જાણે છે, પણ ભેદ ના લક્ષ ને ભેદ ને જાણે છે. ભેદ ના લક્ષ પૂર્વક ભેદ ને જાણે છે, અભેદ ના લક્ષ પૂર્વક ભેદ ને જાણતો નથી. શું ભેદ ને શું અભેદ આગળ 10 દિવસ માં કઈ બાબુ છે એનો કહેવાનો વાત થઈ વાત એ સાચી છે. ખોરાક તો રોજ 3-4 થી જમે જ કે નહીં, તો દેહને ટકાવવા માટે ખોરાક લે છે, તો આત્માને ટકાવવા માટે એ સ્વાધ્યાય એ તો મુમુક્ષુ નો ખોરાક હોવો જોઈએ. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો બીજો પારો, બાહ્ય દ્રષ્ટિથી સ્થૂળ એટલે મિથ્યા દ્રષ્ટિ થઈને જોવામાં આવે તો જીવ પુતગલ ના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને જોવામાં આવે તો જીવ અને પુતગલ ને એક છે એમ માનીને પણ એમ માનીને શાસ્ત્ર દ્વારા કે સાંભળીને એકત્વ બુદ્ધિ છોડતો નથી. એકત્વ બુદ્ધિ રાખીને નવ તત્વ ના ભેદ ને જુએ છે. એ સમયે એક પણ અનુભવ કરતા ભિન્ન ભિન્ન પણ અનુભવ માં નથી આવ્યું. હજી અભ્યાસક્રમ માં આવ્યો છે પણ ભેદ પડીને અનુભવ કરીને ભિન્નતા જાણતો નથી. અનુભવ કરતા એટલે જ્ઞાન કરતા, અનુભવ એટલે જ્ઞાન, જ્ઞાન કરતા આ નવ તત્વો ઉતાર ને સત્યાર છે. એકને બીજાની સાથે સંબંધ રાખીને નવ તત્વો ના ભેદ જાણે છે. જીવને કર્મની સાથે સંબંધ છે એમ શ્રદ્ધા જ્ઞાનમાં રાખીને નવ તત્વના ભેદને જાણે છે, પણ જીવને પુદગલનો સંબંધ જ નથી. એમ પુદગલના સંબંધથી રહિત આત્માના સ્વભાવની સમીપે જઈને એ નવ તત્વને જાણતો નથી. અનુભવ કરતા નવ તત્વ ભૂતાર્થને સત્ય છે અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને મા સિદ્ધાંત, એક આ જે ભગવાન જીવ દ્રવ્ય છે એને પુદગલનો સંબંધ થયો નથી, પણ એને પુદગલનો સંબંધ થયો એમ ભ્રાંતિથી જોતો હતો. ખરેખર ભગવાન આત્માને પુદગલનો સંબંધ થઈ શકતો નથી, સંબંધ થયો હોવાની ભ્રાંતિ હતી, સ્થૂળ દ્રષ્ટિથી જોતો હતો. નિકાલ સ્વભાવ ને પૂદગલ નો સંબંધ થઈ શકતો જ નથી. સંબંધ જેને થાય છે તે જીવ નથી, સંબંધ છોડે છે તે ખરેખર જીવ નથી. બાંધે ને છોડે પરિણામ ના ધર્મ માં જાય છે, દ્રેષા સ્વભાવ માં એ વાત નથી. આ અનાદિ કાળ નું મિથ્યાત્વ નું ઝેર ઉતારનારી કથા છે. એક જીવ દ્રવ્ય ના સ્વભાવ ની નજીક જઈને એની અંતર સન્મુખ થઈને જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર્થ અસત્યાર્થ છે. શું કહે છે? એક નાનાનંદ પરમાત્મા ને શ્રદ્ધા જ્ઞાન માં લેતા આ નવે જે તત્વો છે પરિણામ માં નવ તત્વો ઉભા થાય છે. ઉદગલના સંબંધથી ઉદગલના સંબંધ વિનાની એક વસ્તુ છે. અનાદિ અનંત એક સમય માત્ર પણ પૂતગલ નો સંબંધ થયો નથી સ્વભાવ ને. આ એકદમ અંદર જવાની વાત છે. શું કે છે કે જયારે પરિણામ ને પૂતગલ નો સંબંધ થઈ રહ્યો છે તે જ સમયે એ દ્રવ્ય સ્વભાવ ને પૂતગલ નો સંબંધ થયો જ નથી એવા જીવ દ્રવ્ય ના સ્વભાવ ની સમીક્ષાને જોવામાં આવે તો એક જીવ દ્રવ્ય ના સ્વભાવ ની સમીપ નજીક અંતર માંજીને જોવામાં આવે તો પ્રત્યક્ષપણે શુદ્ધ જ્ઞાન દ્વારા આવા શુદ્ધાત્મા ને અનુભવ લેવામાં આવે તો તેવો અભૂતાર્થ અસત્યાર્થ છે. તેવો એટલે નવ તત્વ ના જે ભેદો છે પૂતગલ ના સંબંધ થી દેખાતા હતા એ પૂતગલ ના સંબંધ થી રહી એકલા દ્રેય સ્વભાવ ને જોવામાં આવે તો રવિન્દ્ર બાબુ વાણી એ સોનગઢ કી એ કળા હૈ, એ તો આપકા શાસ્ત્ર આપકા દિગંબર આપ મૂળ હૈ ને, આપકા શાસ્ત્ર મેં લિખી હુઈ બાત થી. પણ ઉસકા ઉકેલ કરનાર કોઈ નહીં થા. એક જીવ દ્રવ્ય ના સ્વભાવ ની સમીપ જઈને કે જે જીવ દ્રવ્ય પૂતગલ નો સંબંધ કર્યો નથી ત્યારે પર્યાય પૂતગલ નો સંબંધ કરે છે, ત્યારે પૂરી પૂતગલ નો સંબંધ નહીં કરનારો એવો દ્રવ્ય સ્વભાવ બધાની પાસે વિદ્યમાન છે અત્યારે. એને એક વાર જો, એક જ વખત નું કામ છે. દેવજીભાઈ તારે ઊંચામાં ઊંચી પરમ સત્યવાદ છે અપરવાદ છે આ અનુભવ કેમ થાય ની કળા આમાં બતાવી છે કે આ આત્માને કર્મનો સંબંધ થયો છે ને, આત્માને કર્મનો સંબંધ થયો છે કે બહિર્મુખ આશ્રવ ને કર્મનો સંબંધ થાય છે. કર્મનો સંબંધ કેને કર્યો છે? બહિર્મુખ પુણ્ય પાપ ના તત્વ કર્મ નો સંબંધ કર્યો છે. તે વખતે પુણ્ય પાપ ના પરિણામ થી ભિન્ન દ્રવ્ય સ્વભાવ ના એક ચિદાનંદ આત્મા છે, એને પૂતગલ નો સંબંધ કર્યો જ નથી. પૂતગલ નો સંબંધ એને એક સમય થયો જ નથી. એ બધા ઉપચાર ના કથન છે કે જીવ ને પૂતગલ નો સંબંધ થયો છે. ઉપચરિત કથન છે. અનુપચરિત કથન થી જોવામાં આવે તો જીવના એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો સરખી છે. પર્યાયની સન્મુખ થઈને જોવામાં આવે તો નહીં. જે પર્યાય કર્મનો સંબંધ કરે છે એ દ્રષ્ટિ છોડીને આમાં લખેલું છે. પ્રતિભાઈ કહ્યું કે આમાં નવ તત્વ થી ભિન્ન છે એ ક્યાં આવ્યું એનો આ વિસ્તાર ચાલે છે. રતિભાઈ ના પ્રશ્ન નો ઉત્તર આચાર્ય ભગવાન આપે છે. પ્રશ્ન તો થાય કે નવ તત્વ થી ભિન્ન આત્મા છે? હા, કથનચિત ભિન્ન છે આત્મા. મહાનુભાવની સમીપ જઈને જોવામાં આવે, અનુભવ કરવામાં આવે. આવો અનુભવ એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને આત્મા એ આત્માને ઓળખો નથી, જાણ્યો નથી, અનુભવ લીધો નથી. કેવળ માત્ર પર્યાય નો પૂતગલની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને જાણે મને જે પૂતગલ નો સંબંધ હું જ કરી ગયો છું, પણ પૂતગલ નો સંબંધ કરનારા પરિણામ થી ફેર કે જેણે પૂતગલ નો સંબંધ કર્યો જ નથી ને, એવા આત્માને એક વાર જો, એક જ વખત નું કામ છે. ત્રણ મહિના પહેલા રેલવે માં ટિકિટ બુક કરાવી લીધી હોય રિઝર્વેશન, અને પછી એવી ભીડ જામે કે ખબર આવે કે ટિકિટો મળતી નથી, ટિકિટો મળતી નથી. બોલો દિનાંત હે, ટિકિટ નથી મળતી? બોલો દિનાંત, ખિસ્સામાં રિઝર્વેશન ટિકિટ છે, એને કઈ ફિકર હતી નથી, આપણી સીટ બુકિંગ થઈ ગઈ છે. એમ એક વખત જેને શુદ્ધાત્મા નો અનુભવ વિકલ્પ તોડીને નિર્વિકલ્પ ધ્યાનમાં આવ્યો, એની બુકિંગ છે, રિઝર્વેશન છે. આમાં કઈ ભીડ જવું નથી, પણ એ એક વખત અનુભવ કરીને રિઝર્વેશન કરાવી લે કહેવાનો આશય. પછી કદાચ એક બે ભાવ પાંચ ભાવ હોય કોઈને, વધારે વધારે 15 ભાવ શાસ્ત્ર કહે છે, વધારે વધારે કોઈ પ્રમાદીને 15 ભાવ હોય, એમ 15 ભાવ સુધી પહોંચનારા, 15 ભાવ થઈને પહોંચનારા જેવો ઓછા હોય સંખ્યામાં. આમ તો જો ને ભગવાન મહાવીર નો આત્મા પણ 10મા ભાવે ભાવ થયો, પર્યાયની પ્રકારની સિંહના ભાવમાં સમ્યક દર્શન થયું, ધારાવાહી સમ્યક દર્શન થયું, ધારાવાહી ધારાવાહી જે 15 ભાવો વચમાં તૂટી જાય ને એની ગણતરી નહીં. ધારાવાહી 10મા ભાવે ભગવાન મહાવીર તીર્થંકર નું દ્રવ્ય છતાં 10મા ભાવે નો મોક્ષ પર્યાય ને થવા યોગ થાય છે એને ગુણ કરે. આજે આજે ભાઈ અત્યારે એમ કે છે કે આ એક વખત તું શુદ્ધાત્મા નો અનુભવ કરી લે ભાઈ, તારો મોક્ષ થઈ ગયો. દ્રષ્ટિ અપેક્ષા એ તો તું મુક્ત થઈ ગયો, દશા અપેક્ષા એ મુક્ત થશે, થશે ને થશે. એક જીવ દ્રવ્ય ના કોઈ નું નહેરો છે, આ કોઈ નું નહેરો અહીંયા ત્યાં નિશ્ચય ની વાત આવે. આ તો નિશ્ચય ની વાત છે, છોડી દીધી, એક દ્રષ્ટાંત છે, એવું એક દ્રષ્ટાંત છે. ખેડૂતો હેલો જાતો પેલા આમ તો મારી વાંચતો, એક દ્રષ્ટાંત ખેડૂત ખેતરે જતો હતો, રસ્તામાં એને આગળ ત્રણ હીરા પડ્યા હતા મોટા, કરોડો અબજો રૂપિયાની કિંમત ના હો, નીલમ ને આ ભાઈ છે ને ક્યાં હીરા ભાઈ, એક કાચ નો કટકો લીલો બતાવ્યો મને, મુંબઈ હું નવો ગયો, મેં કોઈ દી જોયું નતો આ નીલમ ભાઈ. હા નીલમ છે, નીલમ શું નામ, નીલમ લીલો, આની કિંમત શું? મેં કહ્યું ભાઈ આ તો પેપર વેટ લાગે છે મને તો, આ જવેરી ની દુકાને છે એટલે હું 5-10 રૂપિયાની કિંમત કહું, બાકી તો રૂપિયો કોઈ આપે. મને કે 9 લાખ નો મેં લીધો છે. હે, મેં કોઈ મોટી નુકસાની કરી, કારણ કે આપણે તથા પ્રકારના જવેરી નહોતા, મોટી નુકસાની કરતા. 9 લાખ નો આપણે એને બોલાય તો નહીં કે તમને નુકસાન જશે, બોલાય તો નહીં, 9 લાખ નો લીધો છે. પછી હવે થી કે 18 લાખ નો માગે છે ને, અમે 22 લાખ કહીએ. આ બનાવો બનાવ નજરે જોઈ લેવા, અને પાછી ઘણી હાજર છે મુંબઈના જવેરી છે. પછી એવી રીતે ખેરુ આવેલો જતો હતો અને રસ્તામાં 3 હીરા પડ્યા હતા નીલમ મોટી કિંમતના, અને વિચાર આવ્યો કે આંગળો કેમ હાલતો છે. બરાબર એક ટાઈમે વિચાર આવ્યો, બરાબર જ્યાં એના પુણ્ય નહીં ભાગ નહીં, આંગળો કેમ હાલતો હશે, એ આંગળો કેમ હાલતો હશે એમ વિચાર કે આંગળો થઈને હેક ખીચીને મીંડો હાલવા, આગળ ગયો તો ઓલા હીરા પાછળ રહી ગયા, પછી આ ઉગાડી તો કાંકરા દેખાય, હીરા ક્યાંથી દેખાય, એમ જ્યાં એક દ્રવ્યના એક જીવદ્રયના સ્વભાવની સમીપ જઈને વાત આવી કે હા ખીચી ગઈ. વ્યવહારના પક્ષપાતી જીવો અહીંયા બરાબર આંખ ખીચે છે, આ તો નિશ્ચયની વાત છે. આ તો શુદ્ધ ને એવી વાત છે, આ તો પર્યાય ની વાત કઈ કરતા નથી. હજી તારે પર્યાય ની વાત સાંભળવાનો રસિક અને પ્રેમ થવું છે. હવે દ્રેણ સ્વભાવની વાત તો સાંભળ, તો પર્યાય નું યથાર્થ જ્ઞાન તને થયા વિના રહેશે નહીં. એક જીવદ્રવ્ય ના સ્વભાવ ની સમય કોઈ નું નહીરો છે. અહીંયા આંખ ઉગાડી આંખ ફાડીને જોવું, અને જ્યાં વ્યવહાર ની વાત આવે જરા કામ સામાન્ય રીતે જોઈ લેવું છે, જાણવાનો છે. આ મોટામાં મોટી ભૂલ એ છે, શુદ્ધને નો પક્ષ કદી આવ્યો નથી, જીવને વ્યવહાર નો પક્ષ અનાધિકાર નો એક કદી આવ્યો નથી ને એક અનાદિ. બે શબ્દ સામસામાં મૂક્યા છે. એક જીવદ્રવ્ય ના સ્વભાવ ની સમીપ જઈને જોવામાં આવે તો, અનુભવ કરવામાં આવે તો, તેવો અભૂતાર. તેવો એટલે જે નવ તત્વ ના ભેદો છે એ અભૂતાર છે. આત્માના ત્રિકાળ સ્વભાવમાં એનું ન હોવું આપણું અભૂત ને અર્થ. અ એટલે નહીં, ભૂત એટલે હોવું આપણું અર્થ એટલે ભાવ. અભૂત અર્થ એ ભાવો કોઈ ત્રિકાળી સ્વભાવમાં છે નહીં, એ પર્યાય ના ધર્મો છે, દ્રવ્ય ના ધર્મો નથી. પર્યાયના ધર્મથી જોવામાં આવે તો પર્યાય સત્તાર સત્યાર છે, એ પર્યાયના ધર્મ તરીકે સત્યાર છે. આશ્રવ પણ સમજરાને બહુ બધું, પણ એ પરિણામના ધર્મો છે, એ ધ્રુવના ધર્મો નથી. હે હા, એ છે કે જ્ઞાની તો જેમ છે તેમ એ નાટકને જાણે છે. માયા પ્રભુ એક વાર પરિણામ ને ગૌણ કરીને, પરિણામ નું લક્ષ છોડીને, પરિણામ છે પરિણામ નથી એમ કોણ કે છે? પરિણામ નું લક્ષ છોડાવે છે, પરિણામ નથી એમ કોણ કે છે બાપુ? હા, પરિણામ છે પણ પરિણામ નું લક્ષ છોડીને થાય. અને એક જીવદ્રવ્ય ના સ્વભાવ ની સમિતિ ને અનુભવ કરતા તેવો અભૂતાર. અભૂત ને અર્થ, અર્થ એટલે ભાવ, ભૂત એટલે હોવા પણ તે જેમાં નથી એટલે નથી. નવ તત્વ ના પરિણામ ના ધર્મો દ્રવ્ય સ્વભાવમાં નથી, પરિણામ ના ધર્મો પરિણામમાં હોય છે. પરિણામ ના ધર્મો દ્રવ્યમાં આવતા નથી. તેવો અવતાર અસત્યાર છે. જો હવે કાઉન્ટ આવ્યો, તમારો જવાબ આમાં આવ્યો, જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. આ નવ તત્વ આત્મામાં નથી ક્યાં લખ્યું છે એવો પ્રશ્ન. આચાર્ય ભગવાને ખબર હતી આવા પ્રશ્નો તો આવશે, એનો ઉત્તર લખતા ગયા છે કે જીવના એકાકાર એટલે નાયક સ્વરૂપ ભગવાન જે આત્મા દ્રષ્ટિનો વિષય છે, ઉતાર સ્વભાવ છે, તેનું અવલંબન લેતા ભવનું અંત થાય.